నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వమా కృపావ నిలుసనిదాత.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 87 આપણે પૂરી કરી છે. 87મી ગાથામાં મૂળ વાત એ હતી કે આ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, રોધાદિ કષાયો આ બધું બે પ્રકારે છે. એક તો અજીવ અને બીજું જીવ. જે અજીવ છે તે અજીવમાં રહેવું, જે જીવ છે તે જીવના ભાવ છે. એના વિશે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આપણે મોટાભાગના અંશો કર્યા છે. એક બે છેલ્લી વાત અગત્યની છે, એ આજે આપણે લઈએ અને આ ગાથા પૂરી કરીએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 271, એમાં નીચે ત્રીજા પેરેગ્રાફમાં શુદ્ધ રત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે. એટલે કે નિમિત્તની અને વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના મોક્ષ માર્ગની પર્યાય પોતાના સટકારકથી ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની પર્યાય, શુદ્ધ નિર્મળ પર્યાય, એ પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય એ પણ નિરપેક્ષપણે, કોઈની અપેક્ષા રાખ્યા વિના, માત્ર પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરવામાં આવે એટલે થાય. એમાં બીજા પર કારકોની અપેક્ષા નથી. એના છે છ કારકો પોતાના છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની એક સમયની જે પરિણતિ પ્રગતિ, તે પોતાના સત્કારક પરિણમનથી પ્રગતિ છે, એ દ્રવ્યગુણથી પણ નહીં. દ્રવ્યગુણ છે એટલે એ કરતા થઈ અને એવી પર્યાય કરે છે એમ નથી. પર્યાય સ્વતંત્ર છે. પ્રવચનસારમાં આ વાત આવી છે કે પર્યાયના સટકારક પોતાના, અને દ્રવ્યગુણથી પણ એ પર્યાય પ્રગટ થતી નથી, અને પૂર્વની પર્યાયના વ્યયને કારણે પણ નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. આ વાત આપણે ગઈકાલે પણ લીધી હતી. અહીંયા મહત્વની વાત જે છે તે આ છેલ્લી લીટીમાં છે કે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે, બસ એટલી વાત છે. શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે ત્યારે એ પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એના છે છ કારકો એના પોતાના છે. પણ એક વાત એમાં છે કે એ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે, એ વખતે એનો ઉપયોગ આત્મા તરફ રહ્યો છે, અને જે પર્યાય ઉત્પન્ન થઈ છે એ દ્રવ્યની સન્મુખ થઈ છે. પણ એમ નથી કે દ્રવ્ય કે ગુણ કે પૂર્વની પર્યાય એ કરતા થઈ અને આ નવી પર્યાય, નિર્મળ પર્યાય ઉત્પન્ન કરે છે એમ નથી. પર્યાય પોતે સ્વતંત્રપણે જ ઉત્પન્ન થાય છે. છે છ કારકો એના પોતાના છે. છતાં વિશેષ વાત એટલી જ છે કે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ છે, બસ એટલી વાત છે. દ્રવ્યગુણથી પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. પર્યાયની આવી સ્વતંત્રતા છે. જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્માને ઓળખવો હોય, ક્યાં દ્રષ્ટિ કરવી, કેવો છે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, શુદ્ધ નયનો વિષય એ કેવો છે, જે ભૂતાર્થ છે, જે સત્યાર્થ છે, જે નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એવો એ ભગવાન આત્મા કેવો છે એનું જયારે વર્ણન થતું હોય, એની જયારે વાત આવતી હોય, ત્યારે એમ કહેવામાં આવે કે ન બદલાતો ધ્રુવ ભગવાન આત્મા ત્રણેય કાળ જ્ઞાયક 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 છે, એમાં પર્યાય પણ નથી. એટલે પર્યાયને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે એમાં પર્યાય પણ નથી. લક્ષ દ્રવ્ય તરફ કરાવવું છે, ધ્રુવ તરફ કરાવવું છે, આત્માને એ તરફ વાળવો છે, લઈ જવો છે, એટલે આવું કહેવામાં આવે, આવું સમજાવવામાં આવે. એટલે બધેથી એ પોતે વૃત્તિને સંક્ષિપ્ત કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પલટાવીને ધ્રુવ તરફ જાય છે. એટલે દ્રવ્યની સન્મુખ થાય છે અને જે પર્યાય ઉત્પન્ન થાય છે એ વખતે જે ઉપયોગ છે એ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ અથવા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે, અને એ પર્યાય એના પોતાના કારણે ઉત્પન્ન થાય છે. આવું જ આત્માનું સ્વરૂપ છે, આ મૂળ સ્વરૂપ છે. આવું સ્વરૂપ એ આત્માનો અધિકાર છે, એટલે એમાં એને કોઈ રોકી શકે નહીં. એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં કોઈ એને રોકી શકે નહીં, કોઈ કર્મ એને નડે નહીં, કોઈ કર્મને કારણે એ અટકે નહીં. ભગવાન આત્મા અને કર્મ ભિન્ન છે. કર્મમાં જ્ઞાનાવરણીય કર્મ છે, એનો ઉદય વર્તે છે, એટલે જીવને અજ્ઞાન છે એમ નથી. જીવ પોતે અજ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે સામે નિમિત્ત તરીકે જ્ઞાનાવરણીય કર્મ હોય છે. એટલું ત્યાં જ્ઞાન કરાવવા માટે વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છે તે જ્ઞાનને રોકે છે, પણ નિશ્ચયથી એમ નથી. ભગવાન આત્મા ચેતન છે, એને પેલા જળ કંઈ કરી શકે નહીં, જળ ચેતનની અંદર કંઈ કાર્ય કરી શકે નહીં, જળ ચેતનમાં વ્યાપતા નથી, જળ ચેતનના ભાવે થતા નથી, કે ચેતન જળમાં વ્યાપતો નથી અને ચેતન જળના ભાવે પરિણમતો નથી, ચેતન ચેતનના ભાવે રહે છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા છે. પારા નંબર 273 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સ્પષ્ટતા કરતા જણાવે છે કે અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગલ દ્રવ્યના પરમાણુ છે જે સ્કંદ રૂપે એકઠા થયા છે અને એ કર્મ બંધાયું છે અને એ કર્મ ઉદયમાં આવ્યું છે. પણ જીવનો વિચાર કરીએ તો જીવ ભગવાન આત્મા એ સદાય ત્રિકાળ માત્ર જ્ઞાન કરવા વાળો છે, એટલે એના દર્શન જ્ઞાનના ઉપયોગ હોય છે અને દર્શન જ્ઞાનના ઉપયોગ દ્વારા એ જ્ઞેય માત્રને જાણે એવો છે. એટલે જીવ ઉપયોગ સ્વરૂપ છે, તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં જે પેલા કર્મ છે, જળ કર્મ છે, એ કર્મ ઉદયમાં આવે છે, એટલે કે એ કર્મનો ઉદય થાય છે ત્યારે તેના ઉદયનો જે સ્વાદ આવે છે એ સ્વાદ જે કર્મ ઉદયમાં આવે છે, જેવી કર્મની પ્રકૃતિ છે એ પ્રમાણે એ ઉદયનો સ્વાદ છે. મિથ્યાત્વ છે તો એ મિથ્યાત્વનો સ્વાદ છે, રસ છે. જ્ઞાનાવરણીય છે તો એનો છે. એમ દરેક કર્મની પ્રકૃતિ એ ઉદયમાં આવે છે તો એનો એક સ્વાદ અથવા તો રસ છે. એ સ્વાદના આકારે આ ઉપયોગ થાય છે. ઉપયોગ જીવનો છે, સ્વાદ અથવા રસ છે તે પૂદગલનો છે. ગઈકાલે પણ આપણે આનો વિચાર કર્યો હતો, ગુલાબજાંબુનું ઉદાહરણ લઈ અને આપણે એ વાતને સમજ્યા હતા. પૂદગળ છે, એના જે ગુણો છે એમાં રસ છે, ગંધ છે, સ્પર્શ છે એ બધું એમાં પડ્યું છે એ ત્યાં જ રહે છે, એ ભગવાન આત્મામાં વ્યાપતું નથી. માત્ર ભગવાન આત્મા તો એનું જ્ઞાન કરે છે અને જ્ઞાન કરવા માટે એનો ઉપયોગ ત્યાં જાય છે. પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ એમ માની લે છે કે એ સ્વાદ જે છે એને એ અનુભવે છે. ઉપયોગ અને પેલો સ્વાદ બંને વસ્તુ જુદી છે, પણ ઉપયોગની સ્વચ્છતા એટલી છે કે ઉપયોગ એ પેલા ઉદય આવ્યા છે જે રસ છે જે સ્વાદ છે એના આકારે થાય છે. એટલે આ અજ્ઞાની એમ માને છે કે એ સ્વાદ એ રસ એ મને આવ્યો છે. ખરેખર તો એ વખતે પણ ઉપયોગ એનાથી જુદો જ છે. ઉપયોગ ત્યાં ગયો છે એટલે એ જ્ઞાન કરે છે અને જ્ઞાનની પર્યાયમાં એ પર સંબંધીનું જે જ્ઞાન છે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પોતાની છે. એમાં એ ઉપયોગની અંદર પેલા રસ કે સ્વાદ પેઠા નથી, અંદર ઘૂસ્યા નથી, એનાથી તદ્દન અલિપ્ત જ રહ્યા છે. પણ અજ્ઞાનીને આ વાત સમજમાં આવતી નથી. ભેદ જ્ઞાન વિના એ વાતને એ સમજી શકતો નથી. કદાચ સમજે છે તો પણ એને વિશ્વાસ આવતો નથી. આત્માનો ઉપયોગ અને પેલા પૂતગળ કર્મના ઉદયને કારણે જે સ્વાદ છે એ સ્વાદ બંને વસ્તુ જુદી છે. એ ઉપયોગ ત્યાં પહોંચ્યો છે એટલે એ ઉપયોગ એ આકારે થયો છે કહેતા એ સ્વાદને જાણવા વાળો થયો છે. એ આકારે થવું એટલે એવું જ એમાં પ્રતિબિંબ પડે છે. જ્ઞાનરૂપી અરીસાની અંદર જ્ઞેયનું પ્રતિબિંબ ઝળકે છે, પણ એ જ્ઞેય પદાર્થ એ અરીસામાં પેસતો નથી. જ્ઞાનરૂપી ભગવાન આત્માની અંદર ગમે તેટલા જ્ઞેય જણાય એનું જ્ઞાન થાય છતાં પણ એ એક પણ જ્ઞેય એની અંદર પેસતું નથી, ઘૂસતું નથી. જો કોઈ પણ જ્ઞેય એ જ્ઞાનરૂપી ભગવાન આત્મામાં પેસે તો ભગવાન આત્મા પોતે પોતાના જ્ઞાયક સ્વભાવે પણ રહી શકે નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે એટલે જ્ઞેય માત્રને જાણે છે. કોઈ પણ પદાર્થ છે એની ત્રણેય કાળની બધી જ પર્યાયને જાણે છે. જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયને વર્તમાનવત જાણે છે એટલે જ્ઞેય માત્રને જાણે છે. અને જો આ જ્ઞેય એવી રીતે ભગવાન તીર્થંકર ભગવાનના આત્મામાં ઘૂસતા હોય તો પ્રભુનું સ્વરૂપ કેવું થઈ જાય? એટલે કોઈ જ્ઞેય જ્ઞાનમાં પેસતું નથી, ઘૂસતું નથી, માત્ર એ જ્ઞાનરૂપી અરીસામાં ઝળકે છે. અને એ જ્ઞાનની આખી ક્રિયામાં મુખ્યતા ઉપયોગની છે. જ્ઞાન દર્શનના ઉપયોગ આપણે કહીએ છીએ, બીજી રીતે એને સમજીએ તો એ લક્ષ છે. જ્યાં એ લક્ષ જાય છે એટલે જ્યાં એ ઉપયોગ જાય છે એનું જ્ઞાન થાય છે, એ જ્ઞેય એમાં ઝળકે છે. હવે આ ઝળકવાને પેલો અજ્ઞાની એમ માને છે કે એની અંદરમાં આવી ગયા. જેમ પેલો બાળક અરીસામાં જે પદાર્થો દેખાય છે એને એ સાચા માની લે કે આ અરીસાની અંદર આ મોર દેખાય છે અને એ મોરને મારે પકડવો છે, તો ક્યાંથી પકડાશે? એવી જ રીતે આ જે કંઈ પૂતગળના પરિણામ છે, કર્મના ઉદયને કારણે જે રસ છે, એ રસ પણ એવો જ છે કે જ્ઞાનમાં એ ઝળકે છે. ઉપયોગ ત્યાં ગયો છે, ઉપયોગની શુદ્ધતા એટલી છે. ઉપયોગને પણ અપેક્ષાથી જ્ઞાન જ કહેવામાં આવે છે, કેમ કે એ જ્ઞાનનો ઉપયોગ છે. તો એ ઉપયોગની નિર્મળતા એટલી છે, એની અંદર એ ઝળકે છે, એ પ્રતિબિંબિત થાય છે, એટલે કે એમાં જણાય છે. ત્યારે અજ્ઞાની એમ સમજી લે છે, એમ માની લે છે કે એ બધો સ્વાદ એનામાં આવી ગયો, એ રસ એમાં આવી ગયો. આવી અજ્ઞાનીની ભૂલ થાય છે. જ્ઞાનીને આ વાતની બરાબર સમજ છે એટલે એને તો સ્પષ્ટ જણાય છે કે અરીસો જુદો છે અને સામે રહેલ વસ્તુ જુદી છે. એ વસ્તુનું પ્રતિબિંબ અરીસામાં પડે છે ત્યાં એ વસ્તુ ભૂસી નથી, પેઠી નથી. એ જ પ્રકારે મારા જ્ઞાનમાં આ કર્મના ઉદયને કારણે જે કંઈ પરિસ્થિતિ છે એ ભૂસતી નથી. આ કર્મના ઉદયને કારણે જે સ્વાદ છે, જે રસ છે, એ મારામાં અંદર વ્યાપતો નથી, એ ઘૂસતો નથી. એમ એને તો સ્પષ્ટ છે, એને ભેદ જ્ઞાન છે. પોતાનો ઉપયોગ અને પેલા કર્મના ઉદય, એ બે વચ્ચે એને તો ભેદ જ્ઞાન છે. પણ અજ્ઞાનીને આવું ભેદ જ્ઞાન નથી, એટલે એને એમ થઈ જાય છે કે એ બધું મારી અંદર છે. પેલો બાળક એમ માની લે છે કે અરીસાની અંદર મોર છે. મોર અરીસામાં નથી પ્રભુ, મોર તો બહાર જ છે. આટલી સમજ આપણને છે, એ સમજને આપણે ઉતારવાની છે આપણી જ્ઞાન ક્રિયામાં. કઈ રીતે જ્ઞાન થાય છે એ સમજવા માટે એ વાતને, એ દ્રષ્ટાંતને આપણે એમાં જોડવાનું છે, એ દ્વારા સમજવાનું છે. મોરનું ઉદાહરણ એટલે લેવામાં આવ્યું છે કે મોર બહાર છે, એ રંગ છે, એ બધું બહાર છે, પણ અરીસાની અંદર નથી. અરીસામાં જે દેખાય છે એ તો એની સ્વચ્છતા છે, એ સ્વચ્છતા જે છે એનો વિકાર છે. અહીંયા પણ એમ જ છે, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એના જ્ઞાન ઉપયોગ દ્વારા એ જ્ઞાન કરે છે, અને એ જ્ઞાનનો ઉપયોગ એ પેલા કર્મના ઉદયના સ્વાદના આકારે થાય છે. એટલે કે એમાં એ પેલા કર્મના ઉદયનો સ્વાદ એ પ્રતિબિંબિત થાય છે. અને આ વિચારો અજ્ઞાની એને એમ માની લે છે કે એ મારામાં આવી ગયા. પેલો બાળક એમ માની લે છે કે અરીસામાં મોર આવી ગયો છે. બહુ સરસ ઉદાહરણ છે અને બહુ સમજવાની વાત છે. આ ભેદ જ્ઞાન કરવાની વાત છે. પ્રભુ ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા ભેદ જ્ઞાન કરવાનું છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદ જ્ઞાન થાય, અર્થાંત જીવ ભાવને જીવ જાણે, જીવનો ભાવ જે છે એટલે ઉપયોગ, જ્ઞાન કરવાની ક્રિયા, આ બધું જીવ છે, અને અજીવ ભાવને અજીવ જાણે, એટલે કે પેલા કર્મના ઉદયને કારણે જે રસ આવ્યો છે, જે સ્વાદ આવ્યો છે, એ બધું અજીવ છે, એવી બરાબર એને યથાર્થ શ્રદ્ધા થાય, એવું એ બરાબર યથાર્થ જ્ઞાન કરે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનમાં જડના સ્વાદનો ખ્યાલ આવે છે, પણ જડનો સ્વાદ, એનો રસ એ જ્ઞાનમાં આવતો નથી. માત્ર એનો ખ્યાલ આવે છે, એના સ્વાદનો ખ્યાલ આવે છે, એનું જ્ઞાન થાય છે, પણ પેલો સ્વાદ રસ એ જ્ઞાનમાં આવતો નથી. કર્મના ઉદયનો સ્વાદ આવે એટલે કે તેના આકારે ઉપયોગ થાય છે. તેના આકારે ઉપયોગ થયો એટલે ઉપયોગની એવી સ્વચ્છતા છે, ઉપયોગની અંદર એવી તાકાત છે, એવી શક્તિ છે કે એની અંદર પેલું જેવું છે સામે એવું પ્રતિબિંબિત થઈ શકે. અરીસાની એવી સ્વચ્છતા છે કે સામે જે પદાર્થ છે એ એમાં પ્રતિબિંબિત થઈ શકે. એ અરીસાની સ્વચ્છતા છે, એ અરીસાની સ્વચ્છતા છે કે સામેનો પદાર્થ એમાં પ્રતિબિંબિત થઈ શકે છે અને એ પ્રતિબિંબ એમાં ઝળકે છે. એ જ રીતે આ જ્ઞાન ક્રિયામાં એ જ્ઞાનનો ઉપયોગ જે છે એમાં પેલું પ્રતિબિંબિત થાય છે, એટલે કે એ ઉપયોગ એ આકારે થયો એમ કહેવાય. જેનું જ્ઞાન કરે એ આકારે એ ઉપયોગ થયો છે એમ કહી શકાય. જે જ્ઞાનમાં ઝળકે છે એ પ્રતિબિંબ છે, સામે જે છે તે બિંબ છે અને અહીંયા છે તે પ્રતિબિંબ છે. એટલે જે કર્મનો ઉદય સ્વાદ આવે છે એના આકારે ઉપયોગ થાય છે. એ જ્ઞાનની નિર્મળતા છે, જ્ઞાનની તાકાત છે, એ ઉપયોગની સ્વચ્છતા છે. અને એ આકારે થયો એટલે એ એવા એ વિકારપણે પરિણમ્યો એમ કહેવાય. એ જ્ઞાન કરે છે પણ છતાંય એ સ્વચ્છતાની અંદર એવો વિકાર પ્રતિબિંબિત થયો છે. જ્ઞાનની પર્યાયમાં જડની પર્યાયનો એ રીતે ખ્યાલ આવે છે. ખરેખર તો એ વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી, પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતાનામાં થયું તેને જ્ઞાન જાણે છે. ખરેખર તો એ વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી, પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતામાં થયું તેને જ્ઞાન જાણે છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. નીચે અહીંયા કહે છે કે સમયસાર કળશ 211માં કહ્યું છે કે વસ્તુની એકરૂપ સ્થિતિ હોતી નથી. કોઈ પણ દ્રવ્ય છે એની કોઈ એક અવસ્થા એક સમયે હોય છે, એક સમયે એવી કોઈ એક અવસ્થા હોય છે એને આપણે પર્યાય કહીએ છીએ કે સ્થિતિ છે, અને એ બીજા સમયે જુદી હોય છે, બીજી હોય છે, એ પલટાય છે, એ પર્યાય છે. વસ્તુની એકરૂપ સ્થિતિ હોતી નથી, માટે વસ્તુ પોતે જ પોતાના પરિણમન રૂપ કર્મની કરતા છે. એનું પરિણમન એવું કાર્ય એ દ્રવ્ય પોતે જ કરે છે, બીજો કંઈ એમાં કરાવતો નથી. આ વાત સમયસાર કળશ 211માં આવશે. એટલે એક વાત નક્કી છે કે વસ્તુની પર્યાય થાય છે, એનું પરિણમન થાય છે, અને એ એના પોતાના કારણે થાય છે, એટલે પર્યાયો બદલાય છે. એ નિશ્ચય સિદ્ધાંત છે. પ્રત્યેક પદાર્થની એક અવસ્થા બદલી અને બીજી થાય છે તે પોતાથી થાય છે, નિમિત્તથી થતી નથી. એટલે ભગવાન આત્માની પણ જે કંઈ અવસ્થા થાય એ બધી પોતાથી થાય, બીજાથી અન્યથી પરથી થાય નહીં, કર્મથી થાય નહીં. કર્મને કારણે ભગવાન આત્માની અંદર કોઈ વિકારી ભાવ થાય નહીં, રાગ દ્વેષના ભાવ થાય નહીં. કર્મને કારણે ભગવાન આત્માને મિથ્યાત્વના ભાવ કે અજ્ઞાનના ભાવ, અશાંતિના ભાવ કે ઉદ્વેગના ભાવ, દુઃખના ભાવ કે શોકના ભાવ, એવા કોઈ ભાવ કર્મને કારણે, કર્મના ઉદયને કારણે થાય નહીં. અવસ્થા બદલાવી એ સહજ પ્રક્રિયા છે, અને એ અવસ્થા બદલાય છે એના પોતાના કારણે, અને એમાં એક અપેક્ષાથી એમ પણ કહી શકાય કે એક કરતા પણ એ દ્રવ્યનું પોતાનું જ છે. અને પછી જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે તો એમ કહેવામાં આવે કે ભલે એ કરતા પણ એનું કહેવામાં આવે, પણ એ પર્યાય છે, એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. અને ભગવાન આત્મા જે કંઈ કરતો નથી એવો ધ્રુવ છે, એનું લક્ષ્ય કરવું, એટલે એમ કરી અને પર્યાયનું લક્ષ્ય છોડાવવામાં આવે છે, ત્યાં દ્રષ્ટિનો વિષય દર્શાવવામાં આવે છે. પણ જ્યારે પરથી ભિન્ન પડવું છે ત્યારે એમ કહેવામાં આવે છે કે દરેક દ્રવ્ય પરિણમનશીલ છે, અને એની કોઈ એક પર્યાય એક સમયમાં હોય છે, અને એ અવસ્થા બદલાય છે, તો એ અવસ્થા બદલાવામાં એ દ્રવ્ય પોતે એ કરતા છે, અને એ પર્યાય બદલાય છે એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે. એ બીજા દ્રવ્યથી જુદું પાડવા માટે એમ કહેવામાં આવે છે. અને જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવો છે ત્યારે જીવને કેવા જીવ તરફ લક્ષ્ય કરવું એ સમજાવવા માટે એમ કહેવામાં આવે કે જે બદલાતો નથી એવો ધ્રુવ અંશ છે તેનું લક્ષ્ય કરવું, કેમ કે બદલાતા અંશ તરફ લક્ષ્ય કરવાથી એકાગ્રતા થતી નથી. ભગવાન આત્મામાં જવા માટે જેવું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અભેદ એક રૂપ જે બદલાતું નથી તેવું ધ્રુવ એને વિષય બનાવવો, એનું લક્ષ્ય કરવું, એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવા અને ત્યાં જ ઢળવું, એમ કરતા એ પોતાના સ્વભાવનો, પોતાના સ્વરૂપનો એને અનુભવ થશે. પારા નંબર 274 ઉપર છેલ્લે ગુરુદેવ બધું સમજાવતા કહે છે કે અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. અજ્ઞાનીને ખબર નથી કે આ સ્વાદ જાણવામાં આવે છે તે બીજી ચીજ છે, પર ચીજ છે, પોતાની ચીજ નથી, એ પોતાનામાં પહોંચતી નથી, પોતાનામાં વ્યાપતી નથી. અને પોતાની પર્યાયમાં જે મિથ્યાત્વ આદિ ભાવ થાય છે તે ભાવ મારી ચીજ છે, જે અજ્ઞાનના ભાવ છે એ મારા છે, અને પેલું જ્ઞાનાવરણીય કર્મ એનો ઉદય છે એ જુદું છે. જે મિથ્યાત્વ છે, મોહનીય કર્મ છે, દર્શન મોહનીય છે, એ કર્મ જુદું છે, અને મિથ્યાત્વના ભાવ છે તે મારા છે. જે અવિરતિ છે એ ભાવ મારો છે, અને જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે 25 પ્રકારની એ જુદી છે, એ જળ કર્મની છે. આવું જ્ઞાન અજ્ઞાનીને નથી, જ્ઞાનીને આવું જ્ઞાન હોય છે. એટલે આવું જ્ઞાન એ ભેદ જ્ઞાન છે. એવા ભેદ જ્ઞાન દ્વારા પરથી પોતે જુદા પડવાનું છે. આ વાતને દ્રઢ કરવાની છે. જ્યારે એવું ભેદ જ્ઞાન થાય, અર્થાંત જીવ ભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે એ મિથ્યાત્વનો અભાવ થાય, મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને ત્યારે જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને રાગને પણ ભિન્નપણે પોતાથી જુદાપણે એ જાણે છે. ભેદ જ્ઞાન થતાં જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાન પોતામાં રહીને સ્વ પરને જાણે છે અને તે સમ્યક જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. અને સિદ્ધનો વિચાર કરીએ, સિદ્ધની પર્યાયનો વિચાર કરીએ, તો સિદ્ધ ભગવાન પોતે પોતાને જ જાણે છે, પરને જાણવા જતા જ નથી. તીર્થંકર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. કેવળી ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો એ પોતે પોતાને સ્વને જ જાણે છે. પણ જ્ઞાન કેવું છે, જ્ઞાન કેવું શક્તિમાન પ્રગટ થયું છે, પૂર્ણ જ્ઞાન કેવું છે એ દર્શાવવા માટે એમ કહેવામાં આવે કે એ સર્વજ્ઞ છે અને જગત આખાના બધા જ જ્ઞેયોને જાણે એવા સમર્થ છે. એ જ્ઞાનની એવી તાકાત છે. એટલે સ્વ અને પર બંનેને પૂર્ણપણે જાણે એવી એ જ્ઞાનની તાકાત છે. જીવમાં જે જ્ઞાન પડ્યું છે એની પણ એવી શક્તિ છે કે એ સ્વને પણ જાણે અને પરને પણ જાણે. પણ જ્યાં સુધી એ પૂર્ણ જ્ઞાન પ્રગટ કરતો નથી, સર્વજ્ઞ થતો નથી, ત્યાં સુધી એને પરને જાણવાનો વિકલ્પ હોય છે. એક વખત એ પૂર્ણતા પ્રગટ કરે છે, પછી એને કોઈ પરને જાણવાનો વિકલ્પ હોતો જ નથી, કે પોતે પોતાને જ જાણે છે. એટલે માત્ર ઉપચારથી કહેવા ખાતર એમ કહેવામાં આવે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન સર્વજ્ઞ થયા છે, માટે સર્વને જાણે. પણ એ સર્વને નથી જાણતા, પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. અહીંયા આ રીતે ગાથા 87 પૂરી થાય છે. એમાં ભેદ જ્ઞાનની વાત ઘણી આવી છે. હવે પૂછે છે કે મિથ્યાત્વ આદિકને, એટલે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ આદિ ને જીવ અને અજીવ કયા? 87મી ગાથામાં એને જીવ અને અજીવ એમ બે પ્રકારે કહ્યા. તે જીવ મિથ્યાત્વાદી અને અજીવ મિથ્યાત્વાદી કોણ છે, એટલે કે કઈ રીતે છે, એનો ઉત્તર આપતા અહીંયા 88મી ગાથા કુનકુંદાચાર્ય ભગવાન કહે છે, વધુ સ્પષ્ટતા કરે છે કે આ મિથ્યાત્વ આદિક જે જીવ અને મિથ્યાત્વ આદિક જે અજીવ એ કોણ છે, એટલે કે કઈ રીતે છે, એની વધારે સ્પષ્ટતા કરતા આ 88મી ગાથા કહેવામાં આવી છે. 88મી ગાથામાં અહીંયા કહે છે, ઉદ્ગલ કર્મ મિથ્યાત્વમ યોગ અવિરતિ અજ્ઞાનમ અજીવ, ઉપયોગ અજ્ઞાનમ અવિરતિ મિથ્યાત્વમ ચ જીવસ્તુ. ગુજરાતીમાં ગાથા છે, મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ ઉદ્ગલ કર્મ છે, અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે મિથ્યાત્વમ યોગ અવિરતિ અજ્ઞાનમ અજીવ, એટલે મિથ્યાત્વ યોગ અવિરતિ અને અજ્ઞાન અજીવ છે. તે તો ઉદ્ગલ કર્મ ચ અજ્ઞાનમ અવિરતિ મિથ્યાત્વમ જીવ તુ ઉપયોગ હે. તે તો પુદ્ગલ કર્મ છે અને જે અજ્ઞાન અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. બે વાત લીધી કે જે મિથ્યાત્વ યોગ અવિરતિ અને અજ્ઞાન અજીવ છે એ પુદ્ગલ કર્મ છે, અને જે અજ્ઞાન અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે ઉપયોગ છે. જીવના જે છે તે ઉપયોગ છે, ઉપયોગરૂપ છે. અજીવના છે તે પુદ્ગલ કર્મરૂપ છે. મિથ્યાત્વ યોગ અવિરતિ અજ્ઞાન જે અજીવ છે એ પુદ્ગલ કર્મરૂપે છે, અને જે જીવના છે એ ઉપયોગ છે, એ જીવનો ઉપયોગ છે. ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે નિશ્ચયથી જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય જુદું ભિન્ન એવું મૂર્તિક પુદ્ગલ કર્મ છે. નિશ્ચયથી જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ જે અજીવ કહેવામાં આવ્યું, જે અજીવ છે એ તો મૂર્તિક પુદ્ગલ કર્મ છે. અને એ મૂર્તિક પુદ્ગલ કર્મ છે તે કેવું છે? તો કે પેલું અમૂર્તિક ચેતન ભગવાન આત્મા એનું જે સ્વરૂપ છે એનાથી એ તદ્દન ભિન્ન છે. જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ જેને અજીવ કહ્યા એ અજીવ તરીકે છે, એ તો મૂર્તિક પુદ્ગળ છે, એ તો પુદ્ગળ કર્મ છે. મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મ આદિ એ બધા પુદ્ગળ કર્મ છે, જડ કર્મ છે, એ મૂર્તિક છે, એ મૂર્તિક પુદ્ગળ કર્મ છે, એ અજીવ છે. અને એ અમૂર્તિક ચેતન ભગવાન આત્માથી જુદા છે, અન્ય છે, ભિન્ન છે. અને એ જ રીતે જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ જીવ છે, એટલે કે જે જીવના ભાવ છે, એ ચૈતન્ય પરિણામનો વિકાર છે. મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને અવિરતિ એ જે ભાવ છે, એ જીવ છે, એ જીવના ભાવ છે, એ શું છે? તો કે ચૈતન્ય પરિણામનો વિકાર છે. ચેતન ભગવાન આત્માના જે ચૈતન્ય પરિણામ છે એનો એ વિકાર છે. અને એ વિકાર કેવો છે? તો કે પેલા મૂર્તિક પુદ્ગળ કર્મથી જુદો છે, અન્ય છે, ભિન્ન છે. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી. આ શું છે? બંને વસ્તુ ભિન્ન છે, જુદી છે. આપણે આ વાતને ગુરુદેવ પાસેથી વધારે સારી રીતે સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 275 ઉપર સમયસાર ગાથા 88, એમાં ટીકા ઉપરનું પ્રવચન. નિશ્ચયથી જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી જુદા, અન્ય એવું મૂર્તિક પુદ્ગલ કર્મ છે. અને જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ જીવ છે તે મૂર્તિક પુદ્ગલ કર્મથી અન્ય, જુદા, ભિન્ન એવા ચૈતન્ય પરિણામના વિકાર છે. આ વાતને સમજાવતા ગુરુદેવ આપણને કહે છે કે જુઓ, મિથ્યા શ્રદ્ધા ખોટી ઊંધી માન્યતા, મિથ્યા જ્ઞાન કહો કે અજ્ઞાન કહો, જો અજ્ઞાન શબ્દ જ્યાં જ્યાં શાસ્ત્રમાં આવે ત્યારે એનો અર્થ એમ નહીં લેવાનો કે અ એટલે નહીં, જ્ઞાન નહીં એમ નથી લેતા. આપણે અજ્ઞાનનો અર્થ મિથ્યા જ્ઞાન સમજીએ છીએ. જે જેમ છે એમ જ્ઞાન કરવાને બદલે જુદી રીતે ઊંધું કરીએ એ મિથ્યા જ્ઞાન, એ જ અજ્ઞાન છે. સામાન્ય રીતે કોઈપણ શબ્દની આગળ અ લગાડીએ એટલે એ નહીં એવો અર્થ એનો થઈ જાય છે મોટાભાગે. અહીંયા મિથ્યા જ્ઞાન એ જ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમ નથી કે જ્ઞાન રહિત એમ નહીં, પણ એ ખોટું જ્ઞાન, ઊંધું જ્ઞાન. જેમ કે પુસ્તક હોય એને કોમ્પ્યુટર તરીકે જાણવું એ જ્ઞાન તો છે એનું, પણ એ જાણે છે ખોટું, ઊંધું જાણે છે, મિથ્યા જ્ઞાન છે. પછી એવી જ શ્રદ્ધા કરવી, ના મનમાં એવી જ શ્રદ્ધા થાય એ મિથ્યા શ્રદ્ધા થઈ. આ જીવ અને શરીર બે જુદા છે, પણ શરીર રૂપે જીવને જાણવો, એ જાણવા પણ તો એનું થયું, પણ એને આપણે અજ્ઞાન કહીએ છીએ. એટલે એ મિથ્યા જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે. સાચું જ્ઞાન શું છે? તો કે શરીર છે એ પુદ્ગળ છે, અને જીવ એનાથી જુદો છે, બંને ભિન્ન છે. અને પછી એવી જો શ્રદ્ધા કરીએ તો સાચી શ્રદ્ધા કહેવાય, સમ્યક શ્રદ્ધા થાય. અને શરીરને જીવ માનીએ અને એમ જ શ્રદ્ધા કરી, એમ જ શ્રદ્ધા કરી અને શરીરની પૂજા કરીએ, એટલે આપણે માનીએ કે હું જીવની પૂજા કરું છું, તો એ મિથ્યા શ્રદ્ધા થઈ. એટલે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન. અને ત્રીજી વાત છે મિથ્યા ચારિત્રની. ગુરુદેવ કહે છે કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. મિથ્યા ચારિત્ર એટલે ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જે પરિણમન થાય છે એ એનું સમ્યક ચારિત્ર છે, એ એનું સમ્યક ચારિત્ર છે. એ કસાય રહિત જીવની દશા છે, વિતરાગની દશા છે, કોઈ કસાય ન હોય એવી જીવની દશા છે. એ વિતરાગી દશા એ જીવનું ચારિત્ર છે. અને એવું ચારિત્ર કઈ રીતે હોય? પોતે પોતાના સ્વભાવ ભાવે રહે ત્યારે એવું ચારિત્ર હોય. એનાથી વિપરીત જે કંઈ છે, એનાથી વિપરીત કંઈ પણ હોય એ બધું મિથ્યા ચારિત્ર છે. એટલે અપેક્ષાથી શરીરના લક્ષ્ય જે ચારિત્ર, વ્રત તપ આદિ જે કંઈ શરીરને લક્ષ્ય શરીરમાં કરવામાં આવે એ કંઈ સાચું ચારિત્ર નથી. આત્માનું ચારિત્ર શું છે? પોતે પોતાના સ્વભાવ ભાવ રૂપે સ્થિરતા કરે છે, એનું સાચું સમ્યક ચારિત્ર છે. અહીંયા ગુરુદેવ આપણને સમજાવે છે કે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આ ત્રણ શું છે? એ ત્રણેય જીવની પર્યાય છે, એ ત્રણ જીવની પર્યાય છે. હોવી જોઈએ સમ્યક, સાચી હોવી જોઈએ, પણ એને બદલે અનાદિથી આમ ચાલ્યું આવે છે. મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર છે. મિથ્યા જ્ઞાન છે તો પછી શ્રદ્ધા પણ મિથ્યા છે, અને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન હોય તો પછી ચારિત્ર ક્યાંથી સમ્યક હોય? એ પણ મિથ્યા જ હોય. જ્યાં સુધી શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક થાય નહીં ત્યાં સુધી ચારિત્ર ક્યાંથી સમ્યક થાય? હોય જ નહીં. એટલે જેને બહારમાં દીક્ષા લીધી એને ચારિત્ર કહે છે, એવી રીતે એ ચારિત્ર હોતું જ નથી. ચારિત્ર તો અંતરંગ વસ્તુ છે. પોતે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવું એનું નામ ચારિત્ર. પોતે અન્ય ભાવે થાય છે, વિકાર ભાવે થાય છે, શુભ ભાવે કે અશુભ ભાવે થાય છે, પરનું લક્ષ કરે છે, શરીરનું લક્ષ કરી અને કોઈ પણ પ્રકારના શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે, આ બધું જે છે તે ચારિત્ર નથી, એ અચારિત્ર છે, મિથ્યા ચારિત્ર છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એવા ભાવે રહેવું એનું નામ ચારિત્ર. એટલે જીવને આ મિથ્યા ચારિત્ર, મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા અનાદિના છે, અને એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. જીવનું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ છે, એને તો સમ્યક ચારિત્ર છે, સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન જ છે, પણ એને પર્યાયમાં પ્રગટ નથી કર્યા. વર્તમાનમાં એને આવી પર્યાય છે, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રની એવી એની પર્યાય છે. મૂળ દ્રવ્ય કંઈ મલિન થયું નથી, મૂળ દ્રવ્યની અંદર કંઈ મલિનતા વ્યાપી નથી, એની અંદર કોઈ મિથ્યા ચારિત્ર, મિથ્યા જ્ઞાન કે મિથ્યા શ્રદ્ધા મૂળ દ્રવ્યમાં નથી, પણ એક સમયની પર્યાયમાં આવું હોય છે. દરેક સમયે એવી જુદી જુદી પર્યાયમાં જુદા જુદા રસ અને જુદા જુદા તીવ્રતાના ભાવથી, જુદી જુદી તીવ્રતાથી આવું વર્તતું હોય છે. મિથ્યા શ્રદ્ધા હોય, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, અને એ વખત જે સમય છે એ પર્યાય જીવની છે, એ કંઈ શાશ્વત નથી, એ જવાવાળી પર્યાય છે, જાય જ છે, એક સમય માટે છે ને, પછી બીજા સમયે બીજી નવી પણ નવી થાય છે, એ પણ મિથ્યા શ્રદ્ધા થાય છે. એ જ્ઞાનની નવી પર્યાય છે એ પણ મિથ્યા છે, અને ચારિત્રની જે નવી પર્યાય થાય એ પણ મિથ્યા ચારિત્ર હોય. એટલે એમ ચાલ્યું જ આવે છે, પણ એ બધી જ પર્યાયો જે એવી ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે, વિલીન થઈ જાય છે, એ બધી પર્યાયો જીવની જ છે, બીજાની કોઈની નથી. અને તે અમૂર્તિક ચૈતન્યના વિકારી પરિણામ છે. એટલે ભગવાન આત્મા અમૂર્તિક ચેતન, એના એ પરિણામ છે, પણ એ પરિણામ વિકારી છે. કેમ કે એના શુદ્ધ પરિણામ તો નિર્મળ હોય, એની તો શ્રદ્ધા સાચી હોય, અને સાચી શ્રદ્ધા સાચા જ્ઞાનને કારણે, સમ્યક જ્ઞાનને કારણે હોય. પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક 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 જેવું સ્વરૂપ છે, એવો જ છે, એવું જ્ઞાન કરી અને એવી જ શ્રદ્ધા કરે અને પછી એવા જ ભાવે રહી જાય, ત્યારે એને સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા થાય અને સમ્યક ચારિત્ર થાય, એવા પરિણામ થાય, એવી પર્યાયો થાય. પણ એવું નથી થયું ત્યાં સુધી એ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વર્તે છે, તો એ પણ જીવના જ છે, એ પણ જીવના જ છે, એ ચેતનના વિકારી પરિણામ છે. અને જે દર્શન મોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્ર મોહનીયની પર્યાય છે, તે પૌદ્ગલિક કર્મ છે, જળ છે, મૂર્તિક છે. એ બંને ચીજ પરસ્પર ભિન્ન છે, જુદી જુદી છે. પેલા કર્મ જળ છે, એ બહાર રહ્યા. એ કર્મની પ્રકૃતિને આપણે નામ આપ્યું મોહનીય કર્મ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય એમ આપણે એને નામ આપ્યા, કે જ્ઞાનાવરણીય એમ નામ આપ્યા. એ પૌદ્ગલિક કર્મ છે, એ જળ છે, અને પેલો ભગવાન આત્મા ચેતન છે. બંને ચીજ પરસ્પર જુદી છે. મતલબ કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિદ્યા જે જીવની પર્યાય છે, તે જીવનો પોતાનો દોષ છે અને તે પોતાથી થયો છે. એ જીવનો દોષ છે, જીવની ભૂલ છે, એમાં જીવનો પ્રમાદ કારણ છે. એ જીવ પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી અને એ રૂપ થવાનો પ્રયત્ન નથી કરતો, ખોટો પુરુષાર્થ કરે છે, ઊંધો પ્રયત્ન કરે છે. એટલે એ દોષ એ જીવનો છે, એ કોઈ કરાવતું નથી, કોઈને કારણે થયો નથી, એટલે કર્મથી થયો છે એમ બિલકુલ નથી. જળ કર્મોને કારણે એ દોષ થતો નથી, પોતાના કારણે જ થાય છે. જીવે પોતે જ જાગૃતિ રાખી અને એ દોષને દૂર કરવાનો છે. દોષને દૂર કરવા માટે જાગૃતિ કઈ રીતે રખાય? તો કે પહેલા તો સાચું જ્ઞાન કરવું, સાચી શ્રદ્ધા કરવી, સાચો વિશ્વાસ લાવવો. અને સાચી શ્રદ્ધા, જ્ઞાન અને વિશ્વાસ આવે ક્યાંથી? તો જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એમાંથી આવે. જિનેશ્વર ભગવાન અત્યારે વર્તમાનમાં અહીંયા તો બિરાજતા નથી, મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. તો આપણને એવું જ્ઞાન કઈ રીતે થાય? તો કે પ્રભુ જે વખતે અહીંયા વિચરતા હતા, એ વખતમાં ગણધર ભગવાનોએ કૃપા કરી અને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે. અને એમાંથી જે શાસ્ત્રો આચાર્ય ભગવાનોએ લખ્યા છે, એ શાસ્ત્રનો બરાબર સમજીને એનો અભ્યાસ કરવો. અભ્યાસ એટલે વારંવાર એ વાતનો વિચાર, મનન મંથન ચારે બાજુથી એનો વિચાર કરવામાં આવે, એને અભ્યાસ કહેવાય. વાંચી જવું એ કંઈ અભ્યાસ નથી. મને આ આવડી ગયું, મને સમજાઈ ગયું એમ કંઈ અભ્યાસ થતો નથી. ઘણા વખત પહેલાંની વાત છે, એક વખત અમે આવો સ્વાધ્યાય કરતા હતા એલેમાં ઘરમાં, ત્યારે કોઈ કે કહ્યું કે હા બસ આ તો હવે આપણે આવડી ગયો, એમાં શું, બસ સમજાઈ ગયું, બસ પતી ગયું હોય તો. અરે પ્રભુ, એમ નહીં, આ તો વાત માત્ર હજી તો સમજમાં શબ્દના અર્થરૂપે ખબર પડી છે. એ સમજાયું તો ત્યારે કહેવાય કે એ આત્મસાત થાય. આત્મસાત થયું એટલે શું કહ્યું? આત્મસાત થયું એટલે શું કહ્યું? આત્મસાત ત્યારે થયું કહેવાય કે જ્યારે શ્રદ્ધા પણ એવી થાય અને પરિણમન પણ એવા જ થાય. ત્યાં સુધી માત્ર જાણપણું છે, માહિતી છે. માહિતી આત્મસાત થવી જોઈએ. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે માહિતી આપી છે એ દ્રવ્યશ્રુત રૂપે છે. એ અભ્યાસ કરી, એનો વિચાર કરી, એનું ઉપર મનોમંથન ચિંતન કરી, તર્ક કરી, જવાબો મેળવી, દ્રઢ શ્રદ્ધા કરવી અને પછી એવી શ્રદ્ધા આત્મસાત કરવી. અને આવી આત્મસાત શ્રદ્ધા કરવા માટે એણે અનુભવ કરવો પડે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો પડે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય ત્યારે એ વાત આત્મસાત થાય. એટલે પરિણમન પછી બદલાઈ જાય, એ રૂપે જ પરિણમન થાય. પછી એ ભલે શરીર સાથે રહ્યો હોય, છતાં પણ એ શરીરથી પોતે ભિન્ન છે એમ થઈ જાય. કેમ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં તો એમ આવ્યું ને, શું આવ્યું? કે શરીરથી પોતે જુદો છે. એટલે કોઈ એમ કે આ તો વાત મને સમજાઈ ગઈ. હવે ભલા ભગવાન, તને સમજાઈ ગઈ એથી શું તારો દાડો વળવાનો છે? તું એમ અનુભવે છે, તારું પરિણમન એમ થાય છે, તું તો ડગલે ને પગલે શરીરના કામોને તારા માને છે અને એમ કરવાનો પ્રયત્ન કરે છે, તો તને ક્યાં એ વાત આત્મસાત થઈ છે? તને એ વિશ્વાસ ક્યાં આવ્યો છે? તને વિશ્વાસ આવ્યો હોય તો તારું પરિણમન બદલાઈ જવું જોઈએ. તમને કોઈ એમ કે આ દોરડી નથી અને સાપ છે, જો એનો તમને વિશ્વાસ આવ્યો હોય અને એની વાતમાં બરાબર 100-100% વિશ્વાસ હોય તો તમે એને સાપ સમજો છો અને એને પકડવાનો પ્રયત્ન કરતા નથી કે એની આગળ આંગળી મૂકતા નથી કે પગ મૂકતા નથી કે ના ભાઈ દૂર રહો સાપ છે. પણ વિશ્વાસ ના આવ્યો હોય તો તમે ગમે તે પ્રકારે વર્તો, એને હાથમાં પણ પકડોને રમાડવા માંડો. ઝેરી સાપ છે એ વાતનો નિર્ણય તમને થયો હોય તો તમે નથી કરતા. તમને અહીંયા આગ છે એનો નિર્ણય થાય, શ્રદ્ધા થઈ, વિશ્વાસ આવ્યો ના આ આગ જ છે તો તમે એમાં પગ નથી મૂકતા. તમને એમ કહેવામાં આવે રસોઈ ઘરમાં કિચનમાં કે આ તપેલું છે તે ખૂબ ગરમ છે, હમણાં જ ઉતાર્યું છે, તમે જો વિશ્વાસ કરો છો તો એને હાથ નથી અડાડતા. કેમ? તમને ખબર છે કે પેલા કહેનાર છે એ સાચું કહે છે અને એની વાત સાચી છે, તમને વિશ્વાસ છે તો તમે હાથ નથી અડાડતા. પણ તમને એનો વિશ્વાસ નથી તો તમે હાથ અડાડીને દાઝી જાઓ છો. વિશ્વાસ હોય તો પરિણમન બદલાઈ જાય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો પરિણમન બદલાવું જોઈએ. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને એમ કહ્યું કે શરીર ને આત્મા જુદા છે, જો આવો વિશ્વાસ હોય તો તમારા પરિણમનમાં પરિણતિમાં ફેરફાર થવો જ જોઈએ. પણ એ તો વિશ્વાસ નથી આવ્યો, માત્ર તમે માહિતી ભેગી કરી છે, હજી એના ઉપર તમે નિર્ણય પણ લીધો નથી. અને કદાચ થોડો ઘણો નિર્ણય છે તો એમાં અશ્રદ્ધા વધારે છે, એમાં વિશ્વાસ ઓછો છે, એટલે તો એવી પરિણતિ થતી નથી. જેને એ વાતનો બરાબર વિશ્વાસ આવ્યો છે, તર્ક દ્વારા નક્કી કર્યું છે કે ભગવાન શા માટે જુઠ્ઠું બોલે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને જુઠ્ઠું બોલવાનું કોઈ પ્રયોજન હોઈ શકે જ નહીં. એમણે કહ્યું કે આત્મા અને શરીર જુદા છે તો જુદા જ છે, બસ. કુમકુંદાચાર્ય ભગવાન શા માટે ખોટું બોલે? એમને કોઈ ખોટું બોલવાનું પ્રયોજન છે જ નહીં. એમણે કહ્યું કે આ આત્મા અને શરીર ભિન્ન છે, ભગવાન આત્મા આનંદ સ્વભાવી છે અને એમને અનુભવ છે, તો એ શા માટે આપણને ગેરમાર્ગે દોરે? જો પૂરેપૂરો વિશ્વાસ આવે તો પછી એવો જ પુરુષાર્થ ઉપડે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આટલી સ્પષ્ટતાઓ કરી અને ગુરુદેવે આપણને સમજાવ્યું, જો એ વાતનો વિશ્વાસ બેસે તો પરિણતિ બદલાઈ જાય. પણ પરિણતિ તો બદલાતી નથી, એટલે માત્ર આપણે એ માહિતી રૂપે રહ્યા છીએ એને બદલે એનો અભ્યાસ કરવો, વારંવાર અભ્યાસ કરવો અને એને આત્મસાત કરવું, પછી પરિણતિ બદલાઈ જાય. એટલે એમ કહેવાય કે તમને એ શ્રદ્ધા થઈ છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક શ્રદ્ધા થઈ છે. એ સિવાય એ તો બધું માહિતી રૂપ છે. એટલે જીવને અનાદિથી આવું મિથ્યા દર્શન, અજ્ઞાન અને આવૃત્તિના જે ભાવ છે એ જીવનો પોતાનો દોષ છે અને એ દોષ એણે પોતે દૂર કરવાનો છે. એ કોઈ કર્મથી થયો નથી. પહેલી તો એ વાતને પકડવાની છે, પોતાનો દોષ છે અને પોતે દૂર કરી શકે એવો છે, બીજાને કારણે એ થયો નથી. જૈનમાં એક માન્યતા ઊંધી વર્તી રહી છે કે કર્મ બધું કરે, કર્મ બધું કરે, અને હિન્દુમાં એ માન્યતા છે કે ભગવાન બધું કરે, ભગવાન બધું કરે. એ બેની ખોટી માન્યતા છે. એને અહીંયા દૂર કરીને દર્શાવ્યું છે કે કર્મ તમને કંઈ કરતા નથી, તમારામાં કંઈ ફેરફાર કરતા નથી, કર્મથી કંઈ થતું નથી. તમે પોતે જ જવાબદાર છો, રિસ્પોન્સિબલ છો, અને તમારે પોતે જ તમારા દોષને દૂર કરવા જોઈએ. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ જે ભાવ છે એ તમારા ભાવ છે, એ ક્ષણિક ભાવ છે, એને તમારે જાતે દૂર કરવા જોઈએ, એ પોતાનો દોષ છે. હવે આ વાતનો વિશ્વાસ બેસે તો પછી પ્રયત્ન એમ થાય. અને જો આ વાતને આપણે માહિતી રૂપ રાખીએ તો આ સ્વાધ્યાય પૂરો થતાની સાથે બધું પૂરું થઈ જાય, એનો વિચાર પણ ના કરીએ. પુસ્તક બંધ થઈ જાય, કોમ્પ્યુટર બંધ થઈ જાય કે ફોન બંધ થઈ જાય અને આપણે જ્યાં હતા ત્યાંને ત્યાં જ રહીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પૂતગળની અવસ્થાથી ભિન્ન રાગ દ્વેષ રહિત એવો આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય તત્વ છે. તથાપિ હું રાગી દ્વેષી છું એવી માન્યતા તે ચૈતન્યનો વિકાર છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક છે એને બદલે જ્યારે એમ માને કે હું રાગી છું, દ્વેષી છું, એટલે મારામાં રાગ અને દ્વેષના ભાવ છે, મારા છે એવી એ માન્યતા, શુભ ભાવ પણ મારો છે એમ માન્યતા કરવી એ એ વિકારી ભાવ છે, વિકારી પરિણામ છે, એ ચૈતન્યના વિકારી પરિણામ છે, પોતાના વિકારી પરિણામ છે. એને એવા વિકારી પરિણામ હોય નહીં, એને તો પોતાના નિર્મળ શુદ્ધ પરિણામ હોય. અને એ પોતાના માનવા કે હું રાગી છું, દ્વેષી છું એવી માન્યતા કરવી એ ચૈતન્યનો વિકાર છે અને એ મિથ્યાત્વ છે. જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ન જાણે, જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધ ત્રણે કાળે શુદ્ધ રહેવાવાળા પોતાના દ્રવ્યને, ભગવાન આત્મા પોતાનું નિજ દ્રવ્ય એને ન જાણે અને એકલા પરદ્રવ્યને જાણે, તે અજ્ઞાન છે. હવે તમે કહો કે કોણ જ્ઞાની અને કોણ અજ્ઞાની? જે જ્ઞાન પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વદ્રવ્યને, નિજ દ્રવ્યને નથી જાણતું અને માત્ર પરને જ જાણે છે, એ જ્ઞાન અજ્ઞાન છે. રાગ દ્વેષ રૂપે જે પરિણમન છે તે અવિદ્યારૂપ દોષ છે. પોતાનું પરિણમન તો સ્વભાવ ભાવે હોવું જોઈએ, એને બદલે રાગ દ્વેષ રૂપે જે પરિણમન થઈ રહ્યું છે એ જ અવિરતિ છે. કસાય ભાવરૂપ થવું એ અવિરતિ છે. બધા કસાયોનો અભાવ થાય છે એમ વિતરાગતા પ્રગટ થાય છે, એ વિરતિ છે. એટલે રાગ દ્વેષ રૂપે જે પરિણમન છે તે અવિરતિ રૂપ દોષ છે. અને આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ તે ચૈતન્યના વિકારી પરિણામ છે. અને તે પોતાથી થાય છે, બીજાથી થતા નથી, પૂદગળ એમાં કંઈ કરતું નથી. પૂદગળ કર્મ જે છે એનો ઉદય છે, એ પૂદગળ કર્મમાં રહ્યો અને ભગવાનના પરિણામ ભગવાનમાં રહ્યા, આત્માના પરિણામ આત્મામાં રહ્યા. આત્માના જો વિકારી આવા પરિણામ થાય છે તો તે આત્મામાં છે અને પૂદગળ કર્મનો ઉદય પૂદગળ કર્મમાં રહ્યો. સમ્યક દ્રષ્ટિને સ્વભાવ સન્મુખતાનું જોર છે. સ્વભાવ સન્મુખતાનું જોર એટલે શું? પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે એટલે હવે પોતે તે જ છે, એવું પોતે એવા જ સ્વરૂપે છે, એવો જ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એ વાતનું જોર છે, એની મુખ્યતા છે. બીજું બધું જે છે એ પોતે નથી એવો પૂરેપૂરો વિશ્વાસ શ્રદ્ધા છે એટલે એમ પરિણમન થાય છે. સમ્યક દ્રષ્ટિને સ્વભાવ સન્મુખ એક વખત થયો છે, એને પોતાના સ્વભાવને જાણ્યો છે, પોતે કેવો છે એ યથાર્થ અનુભવ્યું છે, એટલે એને સ્વભાવ સન્મુખતાને કારણે અંદરથી બળ પ્રાપ્ત થાય છે કે હું આ છું, બીજું કંઈ નથી. તેથી તેને જે રાગ આવે છે તેનો તેને ખેદ હોય છે. શુભ ભાવ આવે તો એનો પણ એને ખેદ થાય કે આ ભાવ મારો નથી, મારું આ સ્વરૂપ નથી. એટલે એ શુભ ભાવનો, રાગનો એ સ્વામી થતો નથી, પોતાના સમજતો નથી અને એમાં એ અટકતો નથી. ભલે એને એવા શુભભાવ આવે, શુભભાવમાં એ પોતે પોતાપણ કરતો નથી અને એમાં એ અટકતો નથી. આ વાત અહીંયા ગુરુદેવે સરસ સમજાવી છે કે ઇન્દ્ર છે, પ્રથમ સ્વર્ગનો ઇન્દ્ર, એ એક અવતારી છે, એક અવતાર એક ભાવ પછી મોક્ષે જનાર છે. એમને પણ શુભભાવ આવે છે અને નંદીશ્વર દ્વીપમાં જ્યાં શાશ્વત જીનબિંબ છે, બાવન જિનાલય છે અને એમાં શાશ્વત જીનબિંબ છે. શાશ્વત જીનબિંબ એટલે કોઈએ બનાવ્યા ન હોય એવા, અનાદિના છે એવા શાશ્વત જીનબિંબ છે. ત્યાં એ જાય છે અને ત્યાં એને પૂજા ભક્તિના ભાવ ખૂબ આવે છે અને ખૂબ ઉલ્લાસથી એ પૂજા ભક્તિ કરે છે અને નાચે છે. છતાં પણ એવો શુભભાવ એને એ પોતે પોતાથી જુદો માને છે. એટલે અંતરમાં તો એને એમ છે કે હું શુભભાવમાં છું અને શુભભાવમાં રહેવાનો એને ખેદ વર્તે છે અને બહારમાં એને ભક્તિભાવનો ઉલ્લાસ વર્તે છે. આવી એની દશા હોય છે. બીજી પણ એક વાત લીધી છે કે જ્ઞાનીને ભોગ નિદ્રાનો હેતુ કયો છે ને, એટલે કે સમ્યક દ્રષ્ટિ હોય એને તો શુભભાવ કે અશુભભાવ કંઈ પણ હોય, ભોગ હોય તો પણ એ તો એને તો નિદ્રા થાય. હવે આ વાતને પણ લોકોએ સમજાવ્યા વગર પકડી લીધી હોય એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે હા, પણ એ કઈ અપેક્ષા છે, એમાં અપેક્ષા સમજવી જોઈએ. એમ ગમે તેમ નહીં, ભોગ જે છે એ ખરેખર નિદ્રાનો હેતુ નથી. ભોગને લીધે તો એને પણ બંધ પડે જ છે. પણ અહીંયા સમજાવતા કહે છે ગુરુદેવ કે જ્ઞાનીની દ્રષ્ટિ નિર્મળ આનંદના નાથ ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મા ઉપર સ્થિર થઈ છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના ભગવાન આત્મા ઉપર સ્થિર થઈ છે અને તેને અનંતાનુબંધી આદિ કસાયોનો અભાવ વર્તે છે. તેથી व्रत आदि क्रिया में एटले शुभ भाव में अथवा तो किंचित क्यारेक भोग अभिलाषानी क्रियाना प्रसंग में पण तेने ज्ञान भाव ज छे। एनो भाव तो पोतानो स्वभाव जे छे एना उपर लक्ष रहेवाथी ए ज्ञान भाव ज छे। माटे तेने निरंतर निद्रा थती होवाथी ज्ञानी ने भोग निद्रानो हेतु छे एम आरोप थी कहू छे। खरेखर कई भोग निद्रानो हेतु होय न होय, शु ज्ञानी निरंकुश थईने अंकुश विना भोगमां रहे અને નિદ્રા થાય એમ નથી ભાઈ, એમ નથી। જ્ઞાનીને દ્રષ્ટિની પ્રધાનતા છે, પોતાની દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ રહે છે અને શ્રદ્ધા પણ એમ જ છે પોતાના સ્વરૂપ વિશેની, એટલે એને ભોગ ભોગવવાની કોઈ ઈચ્છા નથી, શુભ ભાવની પણ કોઈ ઈચ્છા નથી। એ અટકવાના સ્થાન છે એમ જ એ અનુભવે છે અને એનો એને ખેદ છે એવી એની શ્રદ્ધા વર્તે છે। એનું પરિણમન એમ થાય છે એને એના પ્રત્યે ભોગ પ્રત્યે ઉદાસીન જ હોય છે। એ ભોગનો સ્વામી થતો નથી, શુભભાવ કે અશુભભાવનો કોઈનો પણ એ સ્વામી થતો નથી અને એમ એ જ્ઞાનીનું પરિણમન છે। એટલે અપેક્ષાથી એમ સમજાવવામાં આવે છે કે એમને એ ભોગ પણ નિદ્રાનો હેતુ છે એમ ઉપચારથી કહ્યું છે। એટલે જ્યાં જે અપેક્ષા હોય તેને બરાબર સમજવી જોઈએ। બાકી મિથ્યા દ્રષ્ટિને તો જે વિષય વાસના અને પરસ્ત્રીગમન આદિના જે ભાવ છે, અશુભ ભાવ છે, એ તો દુર્ગતિનું જ કારણ છે, બીજું કંઈ નથી। અહીં કહે છે મિથ્યા દર્શન આદિ ભાવ કે જે અજીવ છે તે તો પેલા મૂર્તિક પૂતગળ કર્મ છે અને એ બીજા અમૂર્તિક ચૈતન્ય પરિણામ જે છે એનાથી એ જુદા છે। એ કર્મના પરિણામો, જળ કર્મના પરિણામો ત્યાં રહ્યા અને જે મિથ્યા દર્શન આદિ જે ભાવ જીવના છે તે ચૈતન્ય પરિણામનો વિકાર છે અને તે પેલા મૂર્તિક કર્મના પરિણામથી જુદા ભિન્ન છે। ખૂબ સ્પષ્ટ કરી અને ભેદ જ્ઞાન કરાવ્યું છે। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આ રીતે ગાથા 88 પૂરી થાય છે। હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ।
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન